સત્સંગનો મહિમા જેટલો ગાઈએ એટલો ઓછો છે. સત્સંગ જીવન ઘડતરનો એક મોટામાં મોટું સાધન છે, અને એ સત્સંગ આપણને સુલભ થયો છે કે ગુરુ મહારાજના શ્રીમુખથી જે પ્રાપ્ત થયું. લક્ષ્મણદાસજી મહારાજે આટલી ઊંચી એની અનુભૂતિ આપણને કહી અને એનો સત્સંગ આપણને પ્રાપ્ત થયો છે. આપણે સૌ પણ એટલા જ ભાગ્યશાળી છે કે આવા આવા સત્સંગના આપણે અધિકારી બન્યા છીએ. અંતર કી અંતર જાણે સદગુરુ મોય આન મિલે. લક્ષ્મણદાસજી મહારાજ ગુરુ મહારાજના સાનિધ્યમાં અંતર કી અંતર જાણે કહીને એટલી જ વાત કરી જ્યાં જે વ્યક્તિ સત્સંગને માટે તૈયાર હોય અને એને એ સત્સંગ ગળે ઉતરે ત્યાર પછી એની આંતરિક સ્થિતિ, પોતાના મનની અવસ્થા, એનો અનુભવ એને પોતાને થયા કરે. એમ થાય કે મારું મન આટલા સારા વિચારો કરી શકે છે, મારું મન આટલું બધું આટલું સારું સમજવાને માટે લાયક બન્યું છે. મનની સ્થિરતા, મનની એકાગ્રતા એ માત્ર સત્સંગ જ આપી શકશે. બાકી દુનિયાની કોઈ પણ વાત કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ પ્રવૃત્તિ મનની એકાગ્રતા ક્યારેય પણ નહીં આપી શકે. એક માત્ર સત્સંગ મનની સ્થિરતા, મનની એકાગ્રતા, અંતર્મુખતા મનની, એ માત્ર સત્સંગ જ આપશે. જ્યાં સુરત શબ્દની વાત છે, જ્યાં સુરત અને શબ્દ એની જ્યાં વાત છે ત્યાં મન એટલી સ્થિરતા સુધી પહોંચે કેવી રીતે, જાતે પ્રયત્ન કરો જોઈએ. મન કેટલું હાથ મારી શકે છે? સ્થિર રહેવાનું તો બાજુ ગયું, હાથમાં કેટલું રહી શકે છે? કે મહારાજ મન માનતું જ નથી, મન સ્થિર રહેતું જ નથી. તો મનની અસ્થિરતા, ચંચળતા એ સુરત ભણી જવા માટે તો સદગુરુની પાસે જ જવું પડશે, અને સદગુરુ પાસેથી સત્સંગ પ્રાપ્ત થાય ત્યારે જ મન સ્થિર થઈ શકે. ત્યારે મન ભટકતું રહેવાનું, ચંચળ મનડું, જ્યાં ત્યાં ભમતું, કરતું ખોટા વિચારો. હાથ પકડ પ્રભુ મારો. પ્રભુ એટલે કોણ? જે ભગવાનના જ પ્રતિનિધિઓ છે, જેના અંતઃકરણમાં ભગવાનનું જ સ્વરૂપ વસેલું છે, એ સદગુરુ. એને જ કેવું પડે કે હવે અમને રસ્તો, હાથ જાલીને અમને રસ્તો બતાવો. તો મનની સ્થિરતા માટે સુરતી મેરી કહી દીધું કે મારું મન એકાગ્ર થયેલું, મારું મન ઘણું ઊંચાઈએ પહોંચી ગયું. એનું નામ કહ્યું સુરતી મેરી. ક્યાંય પણ જવું હોય તો સાધન કરવું પડે, સાધનમાં બેસવું પડે. બેઠા પછી જ્યાં ગયા, જ્યાં પહોંચવાનું હોય ત્યાં પહોંચી એટલે સાધન ને છોડી દેવું પડે. ઊંચી વસ્તુ છે. આત્મા સુધી પહોંચવાના આ માર્ગ છે, આત્મ સાક્ષાત્કાર કરવાનો. અને ગુરુ મહારાજ પણ લક્ષ્મણદાસજી મહારાજ ને ત્યાં લઈ જાય છે, અને ત્યાં પહોંચ્યા પછીથી એ પૂર્ણ થઈ જાય છે. મન મેરા તું મેરું ચડિયા ધજા ફરુકા દેખા, મારું મન ધીરે ધીરે ઊંચાઈએ વધવા માંડ્યું વિચારોની. અને મેરુ પર્વત, મેરુ પર્વત આપણે ત્યાં આપણા ધર્મગ્રંથોમાં ઊંચામાં ઊંચો પાઠ કહ્યો છે કે જ્યાંથી જ્યાં સૂર્ય અસ્ત થાય છે, જ્યાંથી સૂર્યનો ઉદય થાય છે એ મેરુ પર્વત. એટલે સૂર્યના જેવા પ્રકાશ વાળી એ મેરુ જેવી માનસિક અવસ્થા. તો જ્યાં આટલે ઊંચે પહોંચ્યા પછીથી આપણું મન એનો અનુભવ કર્યા કરે, અનુભવ કર્યા કરે. એમ જ કહેવાય કે અંતર કી અંતર જાણે. બસ મારા આત્મ સ્વરૂપને હું જ સમજી શકું, હું જ જાણી શકું. દરેક વ્યક્તિ પોતાના આત્મ સ્વરૂપને પોતે જ સમજી શકે, પોતે જ જાણી શકે. દરેક સાધક, દરેક ઉપાસક એને બીજાને સમજાવવા જોઈએ તોય ન સમજાય. એટલે મહારાજે કહ્યું અંતર કી અંતર જાણે, મારો અનુભવ તે હું પોતે જ જાણી શકું, હું પોતે જ સમજી શકું છું. આમ સુરત આપણું પોતાનું વ્યવસ્થિત થયેલું મન ભટકતું નહીં. મનની દશા કેવી છે? ભટકતા પશુ બકરા જેવી. જે બાજુ લીલું દેખાય ને એ બાજુ ચાલવા માંડે, અને જ્યાં કઈ હાથમાં આવે ત્યાં મોડું માર્યા વગર રે નહીં બકરાની માં બકરું. અને ગમે કેટલું ખાય તો બકરું ધરાય નહીં. એમ મન પણ અરહ્યા પશુ જેવું, એનું કોઈ લક્ષ્ય ના હોય, કોઈ ધ્યેય ના હોય. જે બાજુ વળ્યું એ બાજુ વળી જાવ, જે બાજુ કઈક હાથમાં આવ્યું તો ખાઈ લેવાનું. મન બધી ઇન્દ્રિયોથી આવી રીતે ભટકતું હરાયું ઢોર છે. મન ચંચલ, મન લાલચી, મન રોવી, મન લાલચી, મન હરાયો ઢોર, મન કો કયો ન માનીએ. તો મન હંમેશા લગભગ માણસનું આવા પ્રકારનું છે. વૃત્તિઓ એની અધમ હલકી ઉપર જાય, જઈ જ ના શકે. જયારે જાય ત્યારે ઈચ્છા થાય તો નીચે જ જવા માંડે. પાણી ગમે એટલું ઊંચું ચડાયું હોય યંત્રથી, અને છૂટું મૂકો એટલે નીચે તરફ જ જવાનું. એમ મન પણ સાધન ભજન જપ તપ મંત્રથી ગમે એટલું ઊંચું ચડાયું હોય, પણ જેને છૂટું મૂકો એટલે મન. એ મન આટલું બધું નબળું અને માત્ર રખડતું જ થઈ ગયેલું હોય, અને રખડવામાં જ મજા આવતી હોય, ભટક્યા કરે, ભટક્યા કરે, સ્થિરતા જ ન હોય મનને. અને એ સ્થિરતા વગરનું મન એને કોઈ લક્ષ ના હોય, કોઈ ધ્યેય ના હોય, એને કે ભટકતું ફરતું હોય. એવા મનથી શું મળે? ભટકતા મને કામ ના સરે. કોઈ પણ કાર્ય લઈને બેસો ને, વાંચવું ભણવું હોય, કોઈ ધંધો વેપાર કરવો હોય, ખેતી, પણ જો એમાં મન લાગેલું ના હોય તો કશામાં બરકત નહીં આવે. તો સૌથી પહેલા કે સુરતી મેરી, મારી મનોવૃત્તિ સ્થિર મનોવૃત્તિ પાછી ભટકતી નહીં. મારી સ્થિર મનોવૃત્તિ મને આત્મ બ્રહ્મ સુધી લઈ જાય છે. જે આત્માનું સ્વરૂપ જાણવું અત્યંત કઠણ છે, અત્યંત મુશ્કેલ છે. નચિકેતા એના પિતાએ કયા પ્રમાણે યમરાજને ત્યાં જવું પડ્યું. યમરાજને ત્યાં 3 રાત્રિ રહ્યો એના દરવાજા ઉપર. યમરાજે બી ગયા, એના માટે કહ્યું 3 વરદાન માંગ. તો પેલા 2 વરદાન તો બહુ સરળ માગી લીધા, મારા પિતા મારો પાપ ફરી સ્વીકાર કરે, એમનો ગુસ્સો ઉતરી જાય, સ્વર્ગ શું છે એની બધી વાતો કરી. પણ 3જું વરદાન માગ્યું, એમાં યમરાજ પણ થાકી ગયો. 3જા વરદાન ને બદલે તો કઈક બીજું કઈક માગી લે ને, બીજું જોઈ જોઈ તને આપીશ, ઘણા બધા પ્રલોભનો, ઘણી બધી લાલચો આપી, ઘણી બધી રૂસવતો આપવાનું કહ્યું, તને આટલી લાંચ આપું, તારે કરવું હોય તો આટલું કૌભાંડ તને આપી દઉં, લે તું આટલા આટલા અબજો કરતું. મારે તો જોઈએ છે, આજ જોઈએ છે. મૃત્યુ પછી આત્માની ગતિ કઈ છે? અને આત્મા ક્યાં જાય છે, એનું શું થાય છે? ત્યારે યમરાજે કહ્યું, તું આના માગીશ, આના વગર બીજું તારે જે જોઈએ તે માગી લે. આ ગતિની તો દેવોને ખબર નથી હોતી, બુદ્ધિશાળી વિદ્વાનોને ખબર નથી હોતી, મોટા તપસ્વીઓ એને નથી સમજી શકતા. આત્માની ગતિ ક્યાં થાય છે, કેવી રીતે થાય છે? તારે જોયું તો ધન દોલત સંપત્તિ વૈભવ આયુષ આરોગ્ય જે જોયું તને આપું, પણ તું આ છોડીને બીજું કઈક માગી લે. આટલી મોટી લાંચ, કેટલું મોટું રાજ જોયે છે, કેટલી સંપત્તિ જોયે છે, બોલ. આ કામ આ કામ છોડી દે છે, આ તો સમસ્ત પ્રજાનું કામ છે, તમારી પાસે લાંચ લેવું શું કરું? નકારી કાઢી, હું એ નથી કે તમારી પાસેથી આટલા લઈને પ્રજાનું કામ છોડી દઈને એટલો બેસી જવું. આપવો હોય તો આજ આપો. ખૂબ હટકરી, ખૂબ હટકરી. ત્યારે યમરાજે પણ કહ્યું કે નચિકેતા તારી પરીક્ષા હતી. પછી 5 વર્ષનું બાળક આટલું માંગે છે ને આટલું સમજે છે, એમાં યમરાજે પરીક્ષા કરી લીધી. જે વ્યક્તિ ધન સંપત્તિ વૈભવ આયુષ આરોગ્ય બધાની લાલચને છોડીને માત્ર આત્મા વિશેની વાત કરે છે એને જ આ વસ્તુ મળે છે, અને તું એનો અધિકારી છે, તને આપું છું, પણ તારી પરીક્ષા કરી દે. પરીક્ષા હંમેશા આમાં પ્રલોભનો ગોઠવી દેવાથી થઈ જાય. કેટલામાં છે જેને કહેવાય ને, આપણે ગતિ રોકવી હોય તો બમ્પ હોય રોડ ઉપર, એમ આ પ્રલોભનો એ આત્મા સુધી, પરમાત્મા સુધી પહોંચવા માટે, આત્મ સાક્ષાત્કાર કરવા માટેની વચ્ચે, રસ્તાની અંદર વચ્ચે આવતા આ બધા અવરોધો છે, ગતિ અવરોધક. ત્યાંથી ધીમો જ પડી જાય, પાછો જ પડી જાય. યમરાજાની એ બાબતમાં સહેજ પણ ભરમાયા વગર નચિકેતા પાર ઉતરી ગયા પછી યમરાજે કહ્યું, હવે તું અધિકારી છું, આત્માની ગતિ શું છે, આત્માની સ્થિતિ શું છે, પછી આખું જ્ઞાન આપ્યું. એટલે સુરતી મેરી, મારી મનોવૃત્તિ જ્યારે આવી ઉત્તમ સ્થિતિ વાળી બને ત્યારે તે અધિકાર પ્રાપ્ત કરે, મહેલું જાકે માણે, અને ત્યાર પછીથી જ એને આત્મસુખ મળે. અને આત્મસુખની તુલનાએ આ જગતની સૃષ્ટિની કોઈ પણ વસ્તુ એટલું ઊંચું સુખ આપી શકતી નથી. આત્મસુખ કહેવાય, આત્મશાંતિ કહેવાય, એના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરીએ છીએ. એના આત્માને સદગતિ મળે એ પ્રાર્થના કરી છે પ્રભુને. તો એ વાત તો નચિકેતાએ માગી લીધી. તો આત્માની ગતિને જાણવાનો અધિકાર એને પ્રાપ્ત થઈ શકે કે જે મનોવૃત્તિને સ્થિર અને શાંત કરી શકે. ધૈર્યાદિ સદગુણયુતમ શુભ શાંત વૃત્તિ, બધી વૃત્તિઓ શાંત થઈ જાય અને શુભ બની જાય. સંતરામ ગુરુમીશમ અહમ નમામી. એવા સદગુરુદેવ કે જેણે મને આટલી વૃત્તિઓની સ્થિરતા આપી, વૃત્તિઓની એકાગ્રતા અને શાંતિ આપી, અને ત્યારે જ એ સુરતી મેરી, મારી એ સુરતા જ્યાં મને પૂરેપૂરો સંતોષ થાય, સાચું સુખ મળે, એને પૂર્ણ સુખ કહેવાય. આત્યંતિક સુખની પ્રાપ્તિ અને આત્યંતિક દુઃખની નિવૃત્તિ એ ક્યાં મળશે? કે જ્યાં આત્માનુભૂતિ થઈ હોય અને આવી ઊંચી મહેલું જાકે માણે, ત્યાં જઈને એનો અનુભવ કર્યા કરે. આત્મા તત્વ ચિન્હ્યા વિના સાધના સર્વ જૂઠી. આત્માની અનુભૂતિ કર્યા સિવાય બધી જ ઉપાસનાઓ નિમ્ન બની જાય છે. એટલે અહીંયા ગાડી લક્ષ્મણદાસજી મહારાજે પણ બહુ સ્પષ્ટ રીતે કહી દીધું, સુરતી મેરી મહેલું જાકે માણે, ગુરુ મહારાજના સાનિધ્યમાં મારી એ મનોવૃત્તિ ઊંચા ઊંચા મહેલોના નાથી પણ ઊંચાઈ વાળી એ શાંતિ, એ સુખ સાહેબી હું આત્માની પાસેથી ભોગવી રહ્યો છું. આત્મસુખ મળે ને એટલે પછી બીજું કશું ના જોઈએ. જેમ સારો જમવા વાળો હોય બરાબર, એને લાડવા મળે ને એટલે દાળ ભાત શાક એક બાજુ કોળે મૂકી દે, એ અમે શું ખાવાનું છે? લડવું તો રાજા જોડે લડવાનું, આ બધી સેના જોડે સિપાહી જોડે લડીને શું કરવાનું? જમવા બેસીએ ને લડીએ, રાજા જોડે લડીએ, રૈયા જોડે નહીં લડવાનું. એટલે લાડવા જ ખાઈ નાખાય, દરબાર શાક ને અડવાનું નહીં, રાજા જોડે લડી લઈએ, લડી લઈએ. જયારે એ મનની એ સ્થિતિ પ્રાપ્ત થઈ જાય ને ત્યારે એ વૈભવો માત્ર આત્મસુખના એની તુલના એ કઈ જ ના આવી શકે. બસ એને એને માટે લક્ષ્મણદાસજી મહારાજે કહ્યું કે અંતર કી અંતર જાણે, એનો સ્વાદ કેવો છે, એની મોજ કેવી છે, એનો આનંદ શું છે, એની સુખ શાંતિ કઈ છે, એ તો પોતે જ અનુભવી શકેલી હોય એ બીજાને કહી શકાય. જય મહારાજ.